તારીખ 1/11/1998 શ્રી સમયસર કલશ ટીકા શ્લોક નંબર 142 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું રાણપુરમાં પ્રવચન.
શ્રી સમયસર કલશ ટીકા નિર્દ્રાધિકાર છે, 142 નો કલશ છે. નિર્દ્રાધિકાર એટલે સમય દ્રષ્ટિ અવિરતી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનો ત્યાગ વ્રત નિયમ હજી કઈ ધારણ કર્યું ન હોય, નિર્જરા થાય છે. એ નિર્જરા તત્વને દર્શાવવાનો અહીંયા અભિપ્રાય છે. કુંડકાર આચાર્ય દેવે નિર્જરાધિકાર એના ઉપર લખ્યો છે. સમય દ્રષ્ટિને નિર્દરા થાય છે, મોક્ષ માર્ગ છે અને મોક્ષ માર્ગમાં નિર્દરા થાય છે એટલે આત્મા શુદ્ધ થાય છે, પરિણમનમાં શુદ્ધતા વધતી જાય છે, એને નિર્દરા કહેવાય. જે શુદ્ધિ થાય, ધર્મ થાય અને સમર કહે. કાલ સમરનો એક કળશ વાંચ્યો હતો, અને સુંદરમાં અથવા શુદ્ધિમાં ધર્મમાં વૃદ્ધિ થાય એને નિર્જરા કહે છે. એ ભાવ નિર્જરા છે. નાસ્તિથી અશુદ્ધિનો વધારે અભાવ થાય એને પણ ભાવ નિર્જરા કહે છે. અને દ્રવ નિર્જરામાં કર્મના પરમાણુ ખરી જાય એને દ્રવ નિર્જ રાખે છે, નિર્જરી જાય છે કર્મના પરમાણુ. આચાર્ય દેવે વિષયને વધારે સ્પષ્ટ કરવા એમ કહ્યું કે કોઈ ત્યાગ કરે છે, કોઈ મહાવ્રત ધારણ, ઉત્કૃષ્ટ ત્યાગ મહાવ્રત ધારણ કરે છે મુનિ દશામાં, પણ જો એ સમય દ્રષ્ટિ ન થઈ હોય તો એને નિર્જરા ન થાય એમ કે છે. વિષયને વધારે સ્પષ્ટ કરવા. એક બાજુ સમય દ્રષ્ટિને વ્રત ત્યાગ નથી તો પણ નિર્જરા છે, બીજી બાજુ અજ્ઞાની જીવને વ્રત ત્યાગ હોવા છતાં પણ નિર્જરા નથી, એમ નિર્જરા તત્વને સ્પષ્ટ કર્યું છે. અને બીજા મુદ્દા ઉપર કળશ છે, હા, ભાવ નિર્જરા હોય એને દ્રવ નિર્જરા, ભાવ નિર્જરા ન હોય તો દ્રવ નિર્જરા ન હોય. ક્લિશ્યતામ સ્વયમેવ દુષ્કર તરેહી મોક્ષું મુખેહી કર્મભિ. ક્લિશ્યતામ ચપરે મહાવ્રત તપો ધારેણ ભગ્નાસ્પુરમ સાક્ષાત મોક્ષ ઇદમ નિરામય પદમ સંવેદ્યમાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના કથમપી પ્રાપ્તમ ક્ષમંતે નહીં. શું કહે છે કે શુદ્ધ સ્વરૂપ અનુભવથી ભ્રષ્ટ છે એટલે અપ્રાપ્ત જેને છે, ભ્રષ્ટ છે એટલે હતો ને પડી ગયો એમ નહીં. શુદ્ધ સ્વરૂપ અનુભવ જેને થયો નથી, પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવથી રહિત છે જે જીવ, તે જીવ પૂર્વે કહેલ જે સમસ્ત ભેદ વિકલ્પથી રહિત જ્ઞાન માત્ર વસ્તુ તેને શુદ્ધ સ્વરૂપ અનુભવ શક્તિ વિના પ્રાપ્ત કરવાને હજાર ઉપાય કરવામાં આવે તો પણ નિશ્ચયથી સમર્થ થતા નથી. શું કહે છે કે જેને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો અનુભવ નથી એને શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવાની શક્તિ નહીં હોવાથી તે પોતાના નિર્વિકલ્પ સ્વરૂપનો અનુભવ કરી શકતા નથી. ગમે એ ઉપાય કરે નહીં, હજાર ઉપાય કરે એટલે ગમે તે ઉપાય કરે નહીં. એટલે એમ કે છે કે ધર્મ સાધન હજાર પ્રકારના હોઈ શકે. કોઈ પૂજા કરે, ભક્તિ કરે, સ્વાધ્યાય કરે, વ્રત કરે, નિયમ કરે, તપ કરે, જપ કરે, યાત્રા કરે, દાન કરે, શું હા, અને રતન કરે, આત્માનું બુદ્ધિ કરે, શું તો પણ જેને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાની શક્તિ નથી એ પુત્રને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવા પ્રાપ્ત થતો નથી, એ સમર્થ નથી, એને અમારી એ શક્તિ નથી. એમ એમાંથી પણ ફલિત થાય છે કે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો જે અનુભવ કરવો છે એના માટે તે પ્રકારની શક્તિ જોઈએ છે. જે શક્તિ સામાન્ય રીતે સંસારી જીવોમાં નથી. એ સંસારી જીવો છે, અનાદિથી અજ્ઞાન અને મિથ્યાત્મમાં પ્રેમી રહ્યા છે, એ જીવોને શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાની શક્તિ નથી. હવે અનુભવથી એ કેમ ખ્યાલમાં આવે ત્યારે હવે થોડો સૂક્ષ્મ વિષય લઈશું કે કોઈ જીવ આવા અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ કરે છે, સમયસાર વગેરે, બરાબર, ઉમુક્ષું જીવ છે, ઘણા શાસ્ત્રોનો તત્વજ્ઞાનનો અભ્યાસ કરે અને એને એમ સમજાય કે મારે મારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવો જોઈએ, કર્તવ્ય છે, કરવા યોગ્ય છે, ઈચ્છા થાય સારી, ભાવના થાય, પણ અનુભવ કરી શકતો નથી. કેમ કે એની પાસે શુદ્ધ સ્વરૂપ અનુભવ કરવાની શક્તિ નથી. શું એ શક્તિ નહીં હોવાથી અનુભવ નથી કરી શકતો?
સ્વરૂપના મહિમા રૂપી શક્તિ.
એટલે શક્તિ ક્યારે આવે છે? ચૈતન્ય વિર્યની સ્ફૂર્ણા છે એ શક્તિ છે, ભાવભાષણથી એ શક્તિ શરૂ થાય છે અને એ શક્તિ વૃદ્ધિગત થતી થતી, વર્ધમાન થતી થતી સ્વાનુભવ સુધી પહોંચે છે. એ શક્તિ કહો તો પુરુષાર્થ કહો. બીજા જીવો એને પોતાના શુદ્ધ સ્વરૂપ અનુભવ કરવાની શક્તિ નથી, ભલે ઈચ્છે તો હોય તે. કેમ કે આ ક્ષેત્રમાં આવ્યા પછી તો ઈચ્છા બધાને થાય કે આપણને આત્માનો અનુભવ હોય તો સારો, આપણને સમ્યક દર્શન પ્રાપ્ત થાય તો સારું, પણ પુરુષાર્થ નહીં હોવાથી એ સમર્થ નથી, શુદ્ધ સ્વરૂપ અનુભવ કરવા માટે સમર્થ નથી એમ કહે છે. અને એ બીજા ગમે એ ઉપાય કરે આ સિવાયના, શું આખો દિવસ ભલે શાસ્ત્રમાં છે કે બીજું ગમે તે કરે, પણ અનુભવની શક્તિ તો અનુભવ પ્રધાનતાથી જ આવે છે, બીજી કોઈ રીતે નથી આવતો એમ કે છે. એટલે વધારે સ્પષ્ટ કરીએ તો સ્વરૂપ અનુભવ કરવા માટે અનુભવ શક્તિ બળવાન કરવી જોઈએ છે, અનુભવ શક્તિ કેળવવી જોઈએ છે. જીવ મિથ્યાત્મને અન્યથા અનુભવ તો કરે છે, જેમ કે ઠંડુ લાગ્યું, ગરમ લાગ્યું, ખારું ખાટું ગયું, કડવું લાગ્યું, એવો બધો અનુભવ તો કરે છે. એટલે અનુભવ કરવાની શક્તિ છે, પણ શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવાની શક્તિ નથી, પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને અનુભવ કરવાની શક્તિ નથી. અને એ શક્તિ એની ચોક્કસ પ્રક્રિયા દ્વારા કેળવવી પડે છે. અથવા એ અનુભવ કરવાને સમર્થ થાય. એટલે પુરુષાર્થને વાળવો પડે છે, અને એ વળેલો પુરુષાર્થ ઉગ્ર થાય ત્યારે અનુભવ થાય. એ તો દિશા ફેર થાય, એટલે અંતર્મુખની દિશા થાય. અંતર્મુખની દિશા થયા પછી એ પુરુષાર્થ ઉગ્ર થાય ત્યારે અનુભવ થાય. કેવું છે તે જ્ઞાનપદ? જ્ઞાનપદ એટલે આત્મપદ. જેનો અનુભવ કરવો છે એ જ્ઞાનપદ છે. કેવું છે તે જ્ઞાનપદ? કે પ્રત્યક્ષપણે સર્વથા પ્રકારે મોક્ષ સ્વરૂપ છે. વધારે જરા સ્પષ્ટતા કરીએ. અહીંયા એમ લીધું છે અમરચંદ્ર આચાર્ય દેવે આ કળશમાં કે જ્ઞાન જ્ઞાન ગુણ વિના. જ્ઞાન એટલે જ્ઞાનપદ એટલે શુદ્ધાત્મા. એ જ્ઞાન ગુણ વિના એટલે જ્ઞાનના વેદનના અનુભવ કરવાની શક્તિ વિના. જ્ઞાનમાં જે જ્ઞાન વેદન છે એ જ્ઞાન વેદનનો અનુભવ કરવો, જ્ઞાન વિશેષમાં, જ્ઞાન સામાન્યમાં જે જ્ઞાન વેદનનો અનુભવ થઈ રહ્યો છે એ જ્ઞાન વિશેષમાં અનુભવ કરવો. શું અને વાળીને જ્ઞાન વિશેષ આ બધું જ્ઞેય તરફ વળેલું છે, અને ત્યાંથી પાછું વાળીને એ જ્ઞાનને અંતર્મુખ કરે ત્યારે એને જ્ઞાનની અનુભવ શક્તિ, જ્ઞાનને જ્ઞાન અનુભવ કરે એવી, જ્ઞાન જ્ઞાનને અનુભવ કરે એવી શક્તિ ઉત્પન્ન થાય છે, અને ત્યારે અનુભવ થાય છે. ખ્યાલ આવે શું કહેવા માંગે? છેલ્લું પદ કળશનું એમ લીધું છે આચાર્ય દેવે કે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના કથમ અપી પ્રાપ્તું ક્ષમંતે નહીં. ક્ષમંતે એટલે ક્ષમતા, સામર્થ. જ્ઞાનમ એટલે આત્માને, જ્ઞાન સ્વરૂપ આત્માને જ્ઞાન ગુણ વિના. જ્ઞાન ગુણ એટલે શું? હવે જ્ઞાન એટલે આત્મા લઈ લીધું, હવે જ્ઞાન ગુણ એટલે શું? કે શુદ્ધ સ્વરૂપ અનુભવ શક્તિ અને જ્ઞાન ગુણ કીધો છે. તો શુદ્ધ સ્વરૂપ અનુભવ શક્તિ એટલે કે શુદ્ધ જ્ઞાન જે છે, વેદન જ્ઞાન જે છે, એને વેદવાની, એને અનુભવ કરવાની જે શક્તિ એને જ્ઞાન ગુણ અથવા જ્ઞાન સ્વભાવ કહેવામાં આવે છે. એટલે જ્ઞાન ગુણને અનુભવ ઉપર લઈ ગયા છે રાજમલજી. જ્ઞાન ગુણ એટલે જ્ઞાન વેદનનો અનુભવ કરવો, એનું નામ જ્ઞાન ગુણ. જે એટલે જ્ઞાન જ્ઞાનનો અનુભવ કરે એવું જે સામર્થ નથી ત્યાં સુધી સમ્યક દર્શનને, સમ્યક જ્ઞાનને મોક્ષ મારી નથી એમ કહે છે. બીજા હજાર ઉપાય કરે નહીં, પોતાના જ્ઞાન વેદનને અનુભવમાં ન લઈએ, અને એ સિવાય બીજાના બાય ધર્મ સાધન અનેક પ્રકારના કરે નહીં, હજાર પ્રકારના કરે નહીં, એને ધર્મ નહીં થાય અને એનો મોક્ષ પણ નહીં થાય એમ કે છે. આ તો નિર્જરાધિકાર છે એટલે એને નિર્જરા નહીં થાય એમ કેવું છે. નિર્જરાધિકાર હોવાથી એને નિર્જરા નહીં થાય, નિર્જરા નહીં થાય એનો મોક્ષ નહીં થાય. કેવું છે જ્ઞાનપદ? જ્ઞાનપદ એટલે શુદ્ધાત્મપદ. હાજી. કે પ્રત્યક્ષપણે સર્વથા સર્વથા પ્રકારે મોક્ષ સ્વરૂપ છે. એટલે કે આત્મ સ્વરૂપ તો મુક્ત છે, સર્વથા પ્રકારે સર્વદા ને સર્વથા મુક્ત છે. એમાં તો કઈ બંધનો પ્રવેશ નથી, વિભાવનો પણ પ્રવેશ નથી. હવે કેવું છે કે નિરામય પદમ, નિરામય એટલે ઉપદ્રવ. જેટલા ઉપદ્રવ ને ક્લેશ છે તે સર્વથી રહિત છે. જીવની અવસ્થામાં જે ક્લેશ થાય છે, જે દુઃખ થાય છે, એ મૂળ સ્વરૂપમાં નથી, એ ક્લેશ રહિત સ્વરૂપ છે. ક્યારે? કે સર્વકાળ માટે. અત્યારે સંસાર અવસ્થામાં જીવ ક્લેશ ભોગવે છે, અનેક પ્રકારના ક્લેશિત પરિણામો એને થાય છે, ત્યારે પણ એનું મૂળ પોતાનું મૂળ સ્વરૂપ તો નિરામય એટલે ક્લેશ રહિત જ છે. પણ જીવ ક્લેશનો અનુભવ કરે છે, પોતાના નિરામય સ્વરૂપનો અનુભવ નથી કરતો. જોવાની ખૂબી એ છે કે બે મોજુદ છે, ક્લેશ પણ મોજુદ છે અને ક્લેશ રહિત સ્વરૂપ પણ મોજુદ છે, પણ સ્વરૂપને ભૂલ્યો છે. શું થયું છે? સ્વરૂપને ભૂલ્યો છે એટલે એકલા ક્લેશનો અનુભવ કરે છે. દ્રષ્ટિ બીજે પડી છે અને એનો કોન્સેપ્ટ જેને કહીએ મિથ્યા અભિપ્રાય, હું માણસ છું, હું ફલાણો છું, હું ફલાણો છું, હું ફલાણો છું, અનેક પ્રકારના સંબંધો સહિત અસંગ તત્વને સંબંધ વાળો માન્યો છે. અસંગ તત્વ માન્યું છે સંબંધ વાળો. હવે કેવું છે કે સ્વયં સંવેદ્યમાન માનવ પોતાથી આસ્વાદ કરવા યોગ્ય છે. સ્વસંવેદ્યમાન સ્વયં પોતાથી જ પોતાનો અનુભવ કરે કરવાને યોગ્ય છે. એટલે પોતામાં પોતાનો અનુભવ કરવાની શક્તિ રહેલી છે, એ શક્તિ પોતાની છે. એ શક્તિ એને બહારથી મેળવવી પડે, કોઈ સાધનથી મેળવવી પડે. સાધન મળે તો મળે, શક્તિ નહીતર ન મળે. એવો જીવ નામનો પદાર્થ પરાધીન નથી, સ્વાધીન છે. અથવા પોતે પોતાથી પોતાનામાં સ્વસંવેદનમાં આવવા યોગ્ય છે. આવી શક્યતા રહેલી છે, છતાં પણ જીવ અનુભવ નથી કરતો અને સંસારમાં પરિભ્રમણ કરે છે. જો અનુભવ કરે તો એનો સંસાર છૂટી જાય. ભાવાર્થ આમ છે કે જ્ઞાનગુણ જ્ઞાનગુણથી અનુભવ, કારણાંતર દ્વારા જ્ઞાનગુણ ગ્રાહ્ય નથી. શું કહે છે? જ્ઞાન જ્ઞાનથી ગ્રહણ થાય છે. જ્ઞાન જ જ્ઞાનને અનુભવમાં લઈએ છે, જ્ઞાન જ જ્ઞાનને અનુભવમાં લઈએ, એ સિવાય બીજું કોઈ કારણ નહીં, બીજું કોઈ સાધન નહીં, જ્ઞાન જ જ્ઞાનથી અનુભવમાં આવે છે. કેમ કે અંદર જ્ઞાનમાં બીજાની કોઈની પહોંચ નથી કે એને મદદ કરે કે એને દખલ કરે, એવી કોઈની પહોંચ નથી. જ્ઞાનમાં કોઈની પહોંચ નથી. જ્યારે કોઈ પણ આત્મા તથારૂપ યોગ્યતાને પામીને સ્વાનુભવ કરવા માટે સક્ષમ થયો, ક્ષમતાવાળો થયો, યોગ્યતાવાળો થયો, ત્યારે એ અંતરમાં પોતાનો અનુભવ કરે, ત્યારે એ અનુભવને રોકવા માટે, એમાં દખલ કરવા માટે જગતમાં કોઈ સમર્થ નથી. કેમ કે પોતાની નિજ શક્તિથી જ અનુભવ કરે છે. કોઈથી અનુભવ નથી કરતો, એ પોતાની નિજ શક્તિથી અનુભવ કરે છે અંદરમાં અંદરમાં. અને એનો બહુ મોટો દ્રષ્ટાંત અથવા પુરાવો એ છે કે સાતમી નારકીમાં પણ, સાતમી નારકીની પીડા તો દેહની જબરદસ્ત પીડા છે, કલ્પના ન કરી શકીએ આપણે અહીંયા, કે સાતમી નારકીની પીડાનું ઉલ્લંઘન કરીને એ સાતમી નારકીની પીડા એના અનુભવ કરવાને રોકી નથી શકતી. આ એનો બહુ મોટો પુરાવો છે, સાબિતી છે કે કોઈની પહોંચ નથી અંદર. જ્ઞાન અંદરમાં વળ્યું અને જ્ઞાને પોતાનો અનુભવ કર્યો, એમાં કોઈ દખલ ન કરી શકે અંદર, કેમકે એમાં શક્તિ છે, એ વખતે અનુભવ કરવાની શક્તિ પ્રગટ થઈ છે, એવો પુરુષાર્થ છે જીવનો. એટલે કોઈ કારણની રાહ જોવી પડે, કોઈ નિમિત્તની રાહ જોવી પડે, કોઈ કારણ મળે તો થાય, એ પ્રશ્ન નથી. ઉપદેશના શાસ્ત્રોમાં ગુરુ વગર જ્ઞાન નથી એમાં આવે, અધ્યાત્મ શાસ્ત્રમાં કોઈ કારણની જરૂર નથી ને જ્ઞાન થાય એમ આવે, છતાં પરસ્પર વિરુદ્ધ નથી. કેવી રીતે પરસ્પર વિરુદ્ધ નથી? કે ગુરુ છે એ આંગળી ચીંધે છે કે જો તું જ્ઞાનનો અનુભવ કર તો તારા જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ કર, તારી શક્તિથી. આ ગુરુ જ છે ને, કેનાર અમૃતચંદ્રાચાર્ય ગુરુ જ છે. એ એમનો મોટો ઉપકાર છે. એમ કેનાર ન મળ્યા હોત તો આ જીવ સંસારમાંથી પાછો વળીને અંદર અંતર્મુખ કોઈ દિવસ થાત નહીં. આમ તો અનેક વાર કીધા પછી એ તો માનતો નહોતો, પણ માને છે ત્યારે એમ કહેવાય કે એને માન્યો. નહોતો માનતો ત્યારે પણ સ્વતંત્ર રીતે નહોતો માનતો, ને માને ત્યારે પણ સ્વતંત્ર રીતે માને છે, પણ માને ત્યારે એને ગુરુનો ઉપકાર આવે છે. ન માને ત્યારે તો ઉપકાર બુદ્ધિ ન હોય, એ સ્વાભાવિક છે. ગુરુ વિના જ્ઞાન નથી એટલે શું? કે ગુરુ કેવી રીતે અનુભવ કરવો એ પોતાના અનુભવથી સમજાવે છે, સમજાવી શકે છે. કોને સમજવા યોગ્ય હોય તેને, બધા નથી સમજતા. એ ગુરુના અનેક શ્રોતાઓ હોય છે તો બધા તો નથી સમજતા, પણ સમજવા યોગ્ય હોય તે સમજે છે, એને લાગુ પડે છે ગુરુ ઉપકાર. બાકી સમજે છે પોતાથી. જગતમાં કેવા છે મિથ્યા દ્રષ્ટિ જીવો, જે આવો અંતર અનુભવ કરતા નથી અને બીજું બીજું કર્યા કરે છે, જેને અનુભવ થતો નથી ને મિથ્યાત્વ અવસ્થા મળતી નથી, એ કેટલી હદે બીજા પ્રયત્નો કરે છે એનો એક એને ચિતાર આપ્યો છે. એમણે કર્મ વિક્લિશ્યતામ વિશુદ્ધ શુભોપયોગ રૂપ પરિણામ. કેવા કર્મ કરે છે? શુભ ઉપયોગ ઘણો કરે છે, વિશુદ્ધ શુભ ઉપયોગ, ઘણો શુભ ઉપયોગ કરે છે. એટલે કશાયની મંદતા એટલી બધી કરે, દ્રવલિંગે થઈને નવ ડિગ્રી વર્ષ સુધી જાય. જીનોક્ત સૂત્રોનું અધ્યયન બહુ કરે છે, એ પણ બાહ્ય ક્રિયા છે. જીનોક્ત સૂત્રોનું, અન્ય વતીના શાસ્ત્રો નહીં, સર્વજ્ઞ વિતરાગ જૈન પરમેશ્વરે પ્રણીત કરેલા શાસ્ત્રો ને સૂત્રો એનું અધ્યયન કરે છે તો પણ ન પામે એમ કે છે. ઘણો શુભોપયોગ કરે તો પણ ન પામે. જીનોક્ત શાસ્ત્રનું ઘણું અધ્યયન કરે ન પામે. જીવાદી દ્રવ્યોના સ્વરૂપનું વારંવાર સ્મરણ કરે, લ્યો આવ્યું ના સ્મરણ, વારંવાર રટન કરે, સ્મરણ કરે, હું આત્મા છું, હું આત્મા છું, હું નાયક છું, હું નાયક છું, નાયક છું, ઘણું સ્મરણ કરે, ન પામે. રાજમુજી ખોયેલું છે બધું. હું અધ્યાત્મ પ્રધાનતા છે ને ટીકામાં, એ બધું ખોયેલું છે એમણે. પંચપરમેશ્વરની ભક્તિ દેવગુરુ શાસ્ત્રની ખૂબ ભક્તિ કરે, ન પામે. ઇત્યાદિ છે જે અનેક ક્રિયાભેદ, એ ક્રિયાના અનેક પ્રકાર છે, તે વડે બહુ આડંબર કરે છે. તો કરો શું કીધું, બાહ્યાડંબર છે એ બધા. આ ભાઈ તો બહુ કરે, બહુ કરે, આટલા કલાક તો શાસ્ત્રો વાંચે, આટલા કલાક તો ભક્તિ કરે, આટલા તો તપ કરે, શું ઘણા કર્મ કરે, ક્રિયા કરે, કર્મ એટલે ક્રિયા, ઘણી ક્રિયા કરે, એ બધો બાહ્ય ક્રિયાનો આડંબર છે, એનાથી કોઈ પામતું નથી એમ કે છે. કરે તો ખરો, તથાપિ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થશે તે તો શુદ્ધ જ્ઞાનના અનુભવથી જ થશે, શુદ્ધ જ્ઞાનના અનુભવ વડે જ થશે ને બીજી રીતે. એટલા માટે મુમુક્ષુની ભૂમિકામાં અનુભવની લાઈન ઉપર ચડાવે છે. નાની ક્યાં માર્ગે ચડાવે છે? શાસ્ત્ર વાંચવાની લાઈને નથી ચડાવતા, પૂજા ભક્તિની લાઈને નથી ચડાવતા, વ્રત ઉપવાસની લાઈને નથી ચડાવતા, અનુભવની લાઈને ચડાવે છે. કે તું તારી અનુભવ શક્તિ કેળવ, અનુભવ કરવાની શક્તિ સંઘની પંચેન્દ્રિયમાં છે, બાહ્ય પદાર્થનો અનુભવ કરે છે, પણ તું તારો અનુભવ કરવાની શક્તિ કેળવ. તો કે તારો અનુભવ કરવાની શક્તિ કેળવવી કેવી રીતે? તે અનુભવ કરતા કરતા કાપડની દુકાને બેઠેલો ન્યાલથી કોલેજથી ઉતરીને છોકરો કાપડનો વેપાર કરતા ક્યારે શીખ્યો? કાપડનો પરિચય થયો ત્યારે. હીરાનો વેપારીનો છોકરો ઝવેરી ક્યારે થયો? હીરાનો પરિચય કરતા કરતા. ચાનો વેપાર કરે છે, ચાને ઓળખતો ક્યારથી થયો? સામાન્ય માણસને તો બધી ચા કાળી કાળી ચા જ લાગે, પાંદડી બધી હરકી જ લાગે. બોલો કે વેપાર કેવી, આ ઊંચી ચા છે, આ મોંઘી છે, આ કિંમતી વસ્તુ છે, એ પરિચય થઈ. ત્યારે જ્ઞાનીઓ એમ કહ્યું કે અનુભવમાં આવતા જે ભાવો તારા પરિણામમાં, અનુભવમાં આવતા અનેક પ્રકારના જે ભાવો છે, એ ભાવોના અનુભવને અનુભવથી તું, અનુભવથી તું સમજતા શીખ. શાસ્ત્રમાં આવશે કે આકુલતા છે એ દુઃખનું સ્વરૂપ છે, નિરાકુલતા છે એ સુખનું સ્વરૂપ છે. પણ પોતાના પરિણામમાં આકુલતા થાય ત્યારે આ મને દુઃખનો અનુભવ થયો, એના ઉપર એનો ઉપયોગ ન જાય ને, અનુભવને પકડે નહીં, સમજે નહીં કે મને ક્યાં ક્યાં કેટલી આકુલતા થાય છે, તો દુઃખનું સ્વરૂપ ન સમજી શકે. અને એ આકુલતાને એ સમજતો થયો, આકુલતાને જોતો થયો, તો એને મંદમાં મંદ આકુલતા એને દુઃખરૂપ દેખાશે. તીવ્ર આકુલતા તો દુઃખરૂપ બધાને અનુભવ થાય જ છે, પણ મંદ આકુલતામાં જીવને સુખ થાય છે. અને ત્યાં કોન્સેપ્ટ એટલે મિથ્યા અભિપ્રાય પણ સુખ બુદ્ધિથી હોય છે. શું મિસકોન્સેપ્ટ છે કે મને અહીંયા સુખ થાય છે, મને આ ઈચ્છા થઈ ત્યારે આકુલતા વધી, ઈચ્છિત પદાર્થ મળ્યો આકુલતા ઘટી. આકુલતા ગઈ નથી, આકુલતા થતી માયનું કે મને સુખ છે. કેમ માયનું? કે પહેલેથી પૂર્વગ્રહ ચાલ્યો આવે છે કે એ પદાર્થ મળે તો હું સુખી થાઉં, ન મળે તો હું દુઃખી થાઉં. આ રીતે પણ આકુલતાના સ્વરૂપને નથી સમજી શકતો. કેમ? કે મંદ આકુલતામાં સુખ માન્યું હોય તો આકુલતાના સ્વરૂપને હું ન સમજી શક્યો. એ ક્યારે સમજી શકે? કે અનુભવમાં આવતા ભાવોમાં આકુલતાને જોતા શીખે, વારંવાર જોતા શીખે, એનો પરિચય કરે, ત્યારે એની નજર ઝીણી થાય. હીરામાં નકલી હીરા આવે છે, કાપડમાં તો બધી ચીજમાં નકલી વસ્તુ થઈ જાય, ચા કાપડ બધામાં. એવું સરસ કાપડ હોય, અસલ મિલનો સિક્કો હોય, ધોવા જાઓ ને રોવો, ધોવો ને રોવો, ખડકે દઈએ તો એટલે ખલાસ. કેમ? કે હા, નકલી હોય છે, દિલ્હીના ચાંદની ચોકમાં લારીવાળા ઉભા રહીએ છે, શૂટિંગ શર્ટિંગના એટલી બધી જાતો હોય નકલીઓ. તમે તો ભાઈ આ પ્રશ્ન શું છે? તો કોઈ 120 રૂપિયા માર્ક તો ભૂલો, 45 રૂપિયા સુધી તમને મળી જાય અને એમાં એનો નફો હોય. તમને શું કહે? 120 ને બધા સ્ટેમ્પ મારેલા હોય ગ્વાલિયરના, ધીગણા નોકડા બધાને હારી હારી મિલોના, બધું આર્ટિફિશિયલ નકલી વસ્તુ. હું એવા છેતરાનો પેન્ટ સીવડાવો તો ચડ્ડી નો રહી, પેન્ટ નો રહી, સીધો ટૂંકો થઈ જાય. હાવ નથી 120 રૂપિયા તો કોના આના 60 રૂપિયા 60, મારે તો 60માં લેવું છે એમ તો મજા ને તો સમજો, મારા ક્લચમાં તો આવી ગયો. કેમ કે એને 45 સુધી વેચવું પોસાય છે, એ ખેંચી ખેંચીને તમને 90 સુધી લઈ જાય, 80-90 સુધી. એટલે એને તો એકના બમણા થાય. આવી રીતે નકલી વસ્તુ માણસ છેતરાય છે. એવી રીતે આમાં પણ શું છે? જીવ નકલી સુખમાં છેતરાય છે. શેમાં છેતરાય છે? કેમ કે અનુભવ નથી એને સુખ દુઃખનો. જો એ પોતાની આકુલતાને જોતા 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 એની સૂક્ષ્મતાને સમજે તો એને શુભ ભાવના મંદ, શુભ મંદ કષાયમાં પણ એને દુઃખ દેખાય. અને એટલી નજર સૂક્ષ્મ થાય તો એને પોતાનું જ્ઞાન, માત્ર જ્ઞાન, એટલું જ્ઞાન છે એ સુખરૂપ છે એમ દેખાય. કેમ કે એનાથી સૂક્ષ્મ છે. સ્થૂળ તીવ્ર કષાયથી મંદ કષાય સૂક્ષ્મ છે, અને મંદ કષાયથી જ્ઞાન સૂક્ષ્મ છે, અને એ જ્ઞાન જ્ઞાન સુખરૂપ છે, નિરાકુળ છે, કષાય રહી છે એથી સુખરૂપ, એનું એનું સ્વરૂપ છે એ જ્ઞાન સુખરૂપે. અને જ્યારે જ્ઞાન સુખરૂપે જોવામાં આવે ત્યારે એની સુખ બુદ્ધિ પલટાય, ત્યારે એની સુખ બુદ્ધિ પલટાય અને એને જ્ઞાનના સુખનું, સ્વભાવના સુખનું એને આકર્ષણ થાય, ત્યારે થાય. નહીં તો કોઈ દિવસ બાહ્ય પદાર્થમાં સુખબુદ્ધિ છે એનું આકર્ષણ સંસારી જીવ છોડી શકતો નથી કે એ આકર્ષણને તોડી શકતો નથી. આભાસી સુખ છે એ દશા થાય છે. શું કે છે? કે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ તો શુદ્ધ જ્ઞાનના અનુભવ. શાસ્ત્ર વાંચવાની લાઈનમાં તને નહીં પત્તો લાગે, ક્રિયાકાંડનો પત્તો નહીં લાગે, પૂજા ભક્તિમાં પત્તો નહીં લાગે, તને અનુભવની લાઈન. એ બધા ક્રિયાભેદ કેવા છે અનેક પ્રકારના, કે સહજપણે કષ્ટ સાધ્ય છે એમાં ક્લેશ ઘણો છે, જીવને આકુલતા થાય છે. શાસ્ત્ર વાંચતા વાંચતા થાકી જાય, પૂજા કરતા કરતા થાકી જાય, ભક્તિ કરતા કરતા થાકી જાય, પણ ઉપવાસ ને વ્રત ને કરતા કરતા પણ થાકી જાય, પણ એને છોડવું જ પડે. સ્વાનુભવમાં જે આત્મ શાંતિ છે એ તો સાદી અનંતકાળ ડેવલપ થઈને સીધાલીમાં અનંત શક્તિ અનંત આનંદમાં રહેશે, અનંત શાંતિમાં રહેશે. ભાવાર્થ આમ છે કે જેટલી ક્રિયા છે તે બુદ્ધિ દુઃખાત્મક છે, આ ખ્યાલમાં આવ્યો ને? અનુભવ શક્તિ કેળવવા માટે આ આકુલતા જોવાનો જે પ્રયોગ ચાલે છે, જુદા જુદા પ્રયોગમાં આકુલતા જોવી, આકુલતા જોવી એમ ચાલે છે ને સત્સંગમાં, એ અનુભવ શક્તિ કેળવવા માટેની વાત છે. કે અનુભવ શક્તિ કેળવો તમે, તો તમે પોતાના સૂક્ષ્માથી સૂક્ષ્મ એવો જે સ્વભાવ એનો અનુભવ કરવા સમર્થ થશો. અથવા જ્ઞાનમાં જે જ્ઞાન વેદન છે, જે તિરોભૂત છે અત્યારે, એને આવિર્ભૂત કરીને એનો અનુભવ કરી શકશો. ભાવાર્થ આમ છે કે જેટલી ક્રિયા છે તે બુદ્ધિ દુઃખાત્મક છે, આ તો એ શુભોપયોગની ક્રિયા છે, શાસ્ત્રનાત્મકની ક્રિયા છે, બુદ્ધિ દુઃખાત્મક છે. શુદ્ધ સ્વરૂપના અનુભવની જેમ સુખ સ્વરૂપ નથી, જે શુદ્ધાત્મ સ્વરૂપના અનુભવમાં જે આત્મિક સુખ, અમૃત જેવું સુખ અનુભવ ગોચર થાય છે, એવું સુખ કોઈ બાહ્ય ક્રિયામાં નથી, કોઈ બાહ્ય પરિણામમાં નથી, બધું આકુલતા આકુલતાને દુઃખ છે. વળી કેવા છે કે એ બધા પરિણામો, સકળ કર્મક્ષય લક્ષણ જે મોક્ષ છે, મોક્ષનું લક્ષણ શું છે? બધા કર્મનો ક્ષય થાય, તેનાથી ઉન્મુખ છે એટલે વિરુદ્ધ છે, દુઃખરૂપ પણ છે અને એ વિરોધી પણ છે. કેવા છે? પોતાનું જે મોક્ષ સ્વરૂપ એનાથી વિરુદ્ધ જાતના છે, વિરોધી છે, વિપરીત છે. એ પરિણામ ઊંધા ચાલે છે એમ થઈ ગયો, સીધી વાત તો એ છે, એ પરિણામ બધા ઊંધા ચાલે છે. સીધી વાત છે, ઊંધા ચાલે તો ઊંધું જ ફળ આવે, ઊંધા ચાલે ને સીધું ફળ કેવી રીતે આવે? કે ન આવી શકે? અર્થાત કેટલું જૂનું કાયતું છે, અર્થાત તેઓ પરંપરાએ આગળ ઉપર જઈને મોક્ષનું કારણ થશે એવો ભ્રમ ઉપજે છે તે જૂઠો છે. આ સંપ્રદાયની અંદર, દિગંબર સંપ્રદાયની અંદર પણ આ ભ્રમ છે. પિતામ્બરથાને પાસેમાં હોય કે અન્ય મતિમાં હોય એ તો સીધી વાત છે કે એ તો બિચારાને ખબર નથી, પણ જેના ઘરમાં આ મહાન આચાર્યોના મૂળ શાસ્ત્રો પડ્યા છે એમાં પણ આ કોન્સેપ્ટ છે. અત્યારે ભલે મોક્ષનું કારણ ન થાય, પરંપરા પણ મોક્ષનું કારણ થાય કે ન થાય એવો ભ્રમ ઉપજે છે, પરંપરા એ મોક્ષનું કારણ થશે એવો ભ્રમ ઉપજે છે. વળી જીવો કેવા છે કે પંચમાવ્રત પાળે છે, હિંસા અંગ્રત સ્થે અબ્રહ્મ પરિગ્રહથી રહિત પણ, હિંસાથી રહિત પણ અંગ્રત એટલે જૂઠું, હિંસા અંગ્રત સ્થે ચોરી અબ્રહ્મ અબ્રહ્મચર્ય અને પરિગ્રહથી એ બધાથી રહિત, એટલે અહિંસા ગ્રોથ અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પાંચમા વ્રતના જે નામ છે. શું એવું એવું એવા મહાન વ્રતો ધારણ કરે છે? કેવા છે? જુઓ, પંચ મહાવ્રત જેવા મહાન વ્રતોને ધારણ કરે છે, મહાપરિશ્રમોનું સહન કરે છે, અને એ વખતે મુનિ દશા અંગીકાર મુનિ દીક્ષા અંગીકાર કરીને જંગલની અંદર ટાળ તડકો અને બીજા ઘણા પરિશ્રમોનું સહન કરે છે, ભૂખ તરસને વેઠે છે, તેના ઘણા પૂજા વડે ઘણા કાળ પર્યંત, બહુ આયુષ મોટા હોય તો ઘણો બધો ઉપાડે, ઘણા કાળ પર્યંત એ ક્લેશને સહન કરે. મરીને ચૂરો થયા થકા, ભગના હા શબ્દ લીધો છે, શરીરને હૂકવી નાખે, ઉપવાસ કરીને શરીરને હૂકવી નાખે. મરીને ચૂરો થતા થકા ઘણું કષ્ટ કરે છે તો કરો, તથાપિ એવું કરવા છતાં પણ તેને કર્મક્ષય થતો નથી. આ એક જ કારણથી થાય છે, જ્ઞાનથી જ્ઞાનનો અનુભવ કરવો. એમાં ગુરુદેવ એમ કહેતા, એ 14 વર્ષની ઉંમરે ગુરુદેવને સાંભળ્યા ત્યારે થોડી ચોટી ગઈ, ભૂલાતી નથી. અહીંયા બેઠો હતો ગુરુદેવ, અહીંયા બેઠો, પાઇટ ઉપર બેઠા હતા, હું અહીંયા બેઠો હતો. જો જ્ઞાન સ્વયં થાય છે, જુઓ જુઓ કહેતા હતા, વિચારો નહીં, જુઓ. આમ આમ આ જ્ઞાન અંદરમાં સ્વયં થાય છે, જ્ઞાન અંદરમાં સ્વયં થાય છે. આ એક્શન કરતા શું જોયું તો હા મારું થાય છે, એની મેળે આ તો એની મેળે જ થાય છે. પછી હવે નાસ્તિક શું કરતો હતા, શાસ્ત્રથી જ્ઞાન થતું નથી, ગુરુથી જ્ઞાન થતું નથી. જો જ્ઞાન અંદર તમારામાં સ્વયં થાય છે, એ શું લીધું, જ્ઞાનની સ્વતંત્રતા લીધી પહેલી, કે જે અંદરમાં આત્મા અને જે જ્ઞાનનો ઉત્પાદ છે ને એને કોણ કરે છે? ગુરુ ત્યાં બેઠા છે પાટ ઉપર, શાસ્ત્ર શાસ્ત્રમાં છે, ગુરુનો આત્મા ગુરુના આત્મા છે, એમની વાણી વાણીમાં પૂતગળમાં છે. અને બધા જીવોને જ્ઞાન ક્યાંથી થયું? અંદરથી થયું, બધાને અંદરમાં એની મેળે મેળે થાય છે, આપોઆપ થાય છે. શું 52 વર્ષ પહેલાની વાત થઈ, 51 વર્ષ પહેલા. જ્ઞાન આત્મામાં જ્ઞાન આપોઆપ થાય છે, એની મેળે મેળે થાય છે, મેળે મેળે થાય છે. જ્ઞાનને જોતા શીખો, એમ બહાર બીજું જુઓ છો એના બદલે તમે અંદરમાં જ્ઞાનને જુઓ. તમે જો જ્ઞાન સ્વયં થાય છે તો તમે એનો અનુભવ તમને શું થાય છે? જ્ઞાનમાં તમને અનુભવ શું થયો? ખાધું તારે તીખું લાગ્યું, પણ તમને જ્ઞાનમાં શું અનુભવ થયો? એ તો પૂતગળનો સ્વાદ છે. જ્ઞાનમાં શું અનુભવ થયો? જ્ઞાનના અનુભવને જોતા શીખો, જ્ઞાનના અનુભવને જુઓ, જ્ઞાનના અનુભવને જુઓ. જો ન જોવા ત્યાં સુધી પ્રયત્ન કરીને જુઓ. એમાં બીજો ફાયદો શું છે કે તમે ભલે અત્યારે તમને તમારા જ્ઞાનનો અનુભવ ન પકડાતો હોય, ન અનુભવાતો હોય, પણ જો તમે પ્રયત્ન કરવા જાઓ ને ત્યારે તમે બીજાના અનુભવ, જે આ ખાટું લાગ્યું, ખાટું તીખું લાગ્યું, ફલાણું થયું, ઢીકણું થયું, ને અહીંયાની પકડમાંથી ઢીલા પડી જશો. અને જો જ્ઞાનના અનુભવમાં આવશો તો એ છૂટી જશે. આ બંધ છૂટ્યો, અહીંયાથી પકડી ત્યાં બંધાણો હતો. મને તીખું લાગ્યું એમાં બંધાણો હતો, પણ જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ થયો, તીખું તો જણાયું છે, અનુભવ નથી થયો. અનુભવ થઈ પણ ન શકે, જ્ઞાન શક્યતા નથી, અંદર કોઈ અવકાશ નથી, કોઈ પોલાણ નથી, કોઈ જગ્યા નથી. પણ ભૂલથી, વિપરીત અભિપ્રાયથી મને એનો અનુભવ થાય છે, મરચાની તીખાશનો અનુભવ થાય છે, ત્યાં જ્ઞાનનો અનુભવ ચૂકી જવાય છે. એ જ વખતે જ્ઞાનનો અનુભવ જોવે તો એનું જણાય ખરું, પણ એનો અનુભવ થાય છે એમ ન જણાય. ઉલટા અનુભવની ભૂલ મટે અને સુલટા અનુભવની ભૂલ થાય, સુલટો અનુભવ થાય ભૂલ મટીને. એ પ્રકારે અનુભવ કરવાની શક્તિને વારંવાર પોતાના ભાવોના અનુભવના પરિચયથી કેળવીને સ્વાનુભવમાં આવી શકાય છે, જ્ઞાન જ્ઞાનને અનુભવી શકે છે, એને એક જ મુક્તિનો ઉપાય છે. કેમ કે એ જ વખતે પરના અનુભવથી મુક્ત થયો કે ન થયો, શરીરમાં પીડા છે, વેદના છે, પકડાય છે પીડામાં, મને થયું, મને દુખાવો છે, મને દુખાવો છે, મને દુખાવો છે, દુખાવો જ્ઞાનને નથી, જ્ઞાનમાં હાડકું ભાંગતું નથી, કે જ્ઞાનમાં કોઈ લોહ પાસ પૂરું નહીં, કોઈ પીડા દાખલ થતી નથી, કે કોઈ ગેસનો દુખાવો થાય, ગેસ ચડે માથામાં કપેટમાં, એટલે દુખાવો થાય માથા કપેટમાં, પણ ગેસ જ્ઞાનમાં ચડતો નથી, જ્ઞાનમાં દાખલ થતો નથી, જ્યાં જગ્યા જ નથી. જ્ઞાનમાં તો જગ્યા નથી, પણ જ્ઞાનના અનુભવમાં જગ્યા નથી, જ્ઞાન વેદનમાં જગ્યા નથી. અધ્યાસથી પર પ્રવેશ ભાવ કરે છે જીવ, અને દુઃખી થાય છે, પ્રયોગ કરે, જ્ઞાનમાં જ્ઞાન વિદન સિવાય કાંઈ નથી, અને એ જોતા શીખે, અનુભવને જુએ તો અનુભવને પામે, અનુભવને ન જુએ તો અનુભવને ન પામે, એક જ મુક્તિનો ઉપાય છે. નહીં તો પીડામાં બંધાય બંધાય ને બંધાય, શરીરની પીડા એવી છે કે મને થાય છે એમાંથી છૂટી જ ન આપે. જ્ઞાન વેદનમાં આવે તો રાજા જાણ, પછી પીડાને જાણે છે, થોડી હોય તો થોડી, જાજી હોય તો જાજી, જાણે છે, દુઃખી નથી થતો, મતલબ દુઃખથી છે કે દુઃખ ન થવું જોઈએ, દુઃખથી છૂટે એટલે મુક્ત થયો, નહીં દુઃખથી, દુઃખથી મુક્ત થયો કે રોગના રોગથી મુક્ત થયો, ભાઈ એક જ વાત, પૂર્વકર્મ બાંધ્યું હતું રોગ થવાનો, એટલે રોગ થયો પૂર્વકર્મને લઈને અસાતા વેદનીનો ઉદય, પણ અત્યારે પ્રયોગ કરીને મુક્ત થઈ શકે છે. એટલે એ ઉદયને પ્રયોગનું સાધન બનાવે તો કામ થઈ જાય, અને પ્રયોગનું ન સાધન બનાવે તો એ જ વખતે દવા દારૂ બીજા ત્રીજાના પરિણામ કરીને ઉલટીની તીવ્ર અસાતાભેદની ફરીને બાંધે, અને ફરીને રોગી થવાનો, ફરી ફરીને રોગી થવાનો. આમ ચાલે ચક્કર સંસારમાં. 142મો કળશ અહીંયા સમાપ્ત થાય છે. બહુ મુદ્દાની વાત એ આવી છે કે જ્ઞાનથી જ્ઞાનનો અનુભવ કરવાની શક્તિ મુમુક્ષુની ભૂમિકામાંથી જીવે કેળવવાની છે, અનુભવ પ્રધાનતાની લાઈન પકડવી, બાકીના સાધનો ગૌણ છે, અથવા બીજા સાધનો પણ અનુભવ શક્તિ કેળવવા માટે છે. શાસ્ત્ર માર્ગદર્શન આપે છે, ગુરુ માર્ગદર્શન આપે છે, શેનો કે તું અનુભવ કેવી રીતે, અનુભવ શક્તિ કેળવી શકે એનો, એ લઈને ચડી જવું. શાસ્ત્ર વાંચતા વાંચતા કોઈને અનુભવ થયો નથી, અનુભવનો પ્રયોગ કરતા કરતા અનુભવ થયો છે. અનુભવ કેમ થાય કે અનુભવ પદ્ધતિએ પરિણમન કરે તો અનુભવ થાય, બીજી પદ્ધતિએ, કોઈ બીજી પદ્ધતિએ અનુભવ ન થાય, એ આ કળશનો સારાંશ છે. અને જ્યાં અનુભવ થયો ત્યાં શુદ્ધિ થઈ, સ્વાનુભવ થયો ત્યાં શુદ્ધિ થઈ, શુદ્ધિની વૃદ્ધિ થઈ, એની નિર્જરા કહેવામાં આવે છે. એ નિર્જરા પૂરી થાય ત્યારે મોક્ષ કહેવામાં આવે છે. અહીં સુધી રાખે.